నమో నోయే సౌరయంతానం నమో నోయే సౌసిదానం నమో నోయే సౌరాయిరియాం నమో నోయే సౌజాయనం నమో నోయే సౌ త్రికాలవతి శ్రావణం ఓంకారమిందు సంయోక్త నిత్యం జాయంతి యోగిన కామదం మోక్షదం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం గౌతమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మంగళం నమస్సుమతి సాధారణ స్వానుభూత్యాచకాస్తి స్వాయి భవాయ
స్వరూప ఎసా శూ కయ్యూ મારું સ્વરૂપ એમ બધાનું સ્વરૂપ આ તો પોતાની વાત કરે છે. આવો સિદ્ધાંત મહાભાગવત આત્માનું ભગવાન શાસ્ત્ર છે. ભગવાન ત્રિલોકનાથ પરમાત્માના મુખમાંથી નીકળેલું, ભગવાન આત્માને સ્પર્શીને વાત નીકળેલી, એ ભગવાન આત્માની પ્રાપ્તિ કેમ થાય એની આ વાત. એટલે કે છે કે એવી વાત હું કહેનાર અમરચંદ્રાચાર્ય કહે છે, હું આ ઉપદેશ જ્યાં સુધી કરું એટલા કાળમાં મારું સ્વરૂપ અતિન્દ્રિય આનંદ છે, જ્ઞાન છે, એ બરાબર છે, પણ મારી વર્તમાન દશામાં હજી મલિનતાનો ભાંગ છે. સમજાય છે? કાંઈ ભાન થઈ ગયું એટલે તદ્દન મલિનતાની દશા સર્વથા ટળી ગઈ છે એમ નથી. સવારમાં તો એમ આવ્યું છું કે વિપરીત બુદ્ધિ ચોળતા ભાન થતા કર્મનું પણ બંધન મટી જાય છે, એ એકદમ દ્રષ્ટિના વિષયની વાત કરતા કરી હતી. એકદમ ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં એ વિપરીત નામ રાગ ને વિકલ્પની એકતા બુદ્ધિ એનો નાશ થતા ચિદાનંદ સ્વભાવ આત્માનો ન્યા કરતા કર્મનો અધિકાર છે ને, એટલે વિકારનું કાંઈ મારું નહીં ને હું એનો કરતા નહીં. એવી વિપરીત પહેલી બુદ્ધિ હતી કે હું કરતા ને રાગ કાય એનો નાશ થતા હવે મારે બંધન છે, મલિનતા એ નથી ને બંધન એ નથી. સમજાય છે? કાંઈ અહીંયા તો હવે જીવ અધિકાર ઉપર વાસ્તવિક આત્મા પૂરણ દશાને પ્રાપ્ત ન થાય જ્યાં સુધી જરી મલિન પણ મારામાં છે, એ કે છે. જો ભાવાર્થ છે ને, ભાવાર્થ એ છે કે દ્રવ્યાર્થી નહીં છે, દ્રવ્ય સ્વરૂપ એસા હૈ હૈ છે શબ્દ. દ્રવ્યો એટલે વસ્તુ, ચિદાનંદ મૂર્તિ પદાર્થ ધ્રુવ અવનાદિ અનંત અખંડ, એવી દ્રષ્ટિએ જોતા વસ્તુ જ્ઞાન ને અતિન્દ્રિય આનંદમય છે અને પુણ્યમને પાપના વિકાર રહી છે, એ ત્રણ બોલાયા હતા. સમજાય છે? કાંઈ આ પાછું કેમ જોવું, દ્રષ્ટિ કેમ કરવી, પણ ભેગું આવી જાય છે. વાત તો અગમ્ય અલૌકિક વાત છે, એણે કોઈ બી વાસ્તવિક તત્વ અનંત કા તીર્થિયાચાર કે હું આ સમયસર સિદ્ધાંત કહેતા મારું લક્ષ્ય આનંદ કંદ ને જ્ઞાન મૂર્તિ ઉપર છે અને પુણ્યને પાપના વિકલ્પોથી રહી છે એ મને ભાન દ્રષ્ટિ થઈ છે. હવે જયારે હું એના કથનના ભાવમાં મારો સ્વભાવ મારામાં ગોલન ચાલશે, એ કથનની પદ્ધતિના કાળમાં જ મારી શુદ્ધિ વધી જાઉં, મલિનતાના અંશો છે તે નાશ. એમ કહેતા શ્રોતાને પણ એમ કહે છે. પહેલી ગાથા છે ને ભાઈ, એના ઉપઉદ્ઘાત છે ના, પહેલી વંદી તું સર્વસિદ્ધિ એના એના પહેલાની ઉપઉદઘાટન કથા છે ને આ, એમાં એમ કર્યું કે ભાઈ અનંતજી આત્માની પરમાત્મા દશાને પ્રાપ્ત થયા અત્યાર સુધી આત્મા પરમાત્મા સ્વરૂપ શુદ્ધ એનું અંતર ભાન કરીને પૂર્ણાનંદની વિતરાગી વિજ્ઞાન ઘનની શક્તિ હતી એવી દશાને પ્રાપ્ત થઈ ગયા. અનંત એ અનંત સિદ્ધોને હું મારા જ્ઞાનની પર્યાયમાં સ્થાપું છું. એ જ આ વાતનો ધ્વનિ છે. અને શ્રોતાને પણ કહે છે કે હે આત્માઓ, તમારી વર્તમાન જ્ઞાનના વિકાસના અંશના પ્રગટ અંશમાં એ અનંત પરમાત્મા થયા તેને થાપો, આદર કરો. સમજાય છે કાંઈ? એટલે કે શ્રોતાને પણ કહે છે કે વિકારની લાગણી અને શરીરાદિથી પર એવો તારો જ્ઞાનનો વર્તમાન ભાગનો વિકાસ અનંત પરમાત્માને ત્યાં આદર કર, સત્કાર કર. અને એ સત્કાર કરતા કરતા હવે તું સમયસરને સાંભળ. એમ કહ્યું ને માં, આ એમ કે છે એ વાત ઉદઘાટની સંધિ કરી છે. એ હું આત્માની વાત અલૌકિક અચિંત અનંત કાળમાં એને પ્રાપ્ત નથી કર્યો એટલે ધર્મ પામ્યો નથી, એવી આત્માની વાત હું કરીશ. પણ એ પહેલા તને પરમાત્મા પૂર્ણાનંદ થયા એની લક્ષ્મારાજ્ય દ્રષ્ટિમાં તારા જ્ઞાનમાં એનો આદર કરજે, અને પછી અમે સમયસર તે રીતે સાંભળજે. કેમ કે તારું લક્ષ્ય જ્ઞાન ઉપર રહેશે, રાગ અને વિકલ્પ ને નિમિત્તથી લક્ષ્ય કહેશે, એમાં જો સાંભળવામાં આવશે તો તને પણ તારા સ્વભાવની એકાગ્રતા થતા અલ્પકાળમાં તને આત્માની પ્રાપ્તિનો અનુભવ થશે. સમજાય છે કાંઈ? આ સમયસાર એટલે કોઈ અલૌકિક શાસ્ત્ર છે, જગત ચક્ષુ, જેને સ્વર્ગના દેવો ઇન્દ્રો ઉપરથી સાંભળવા. એ વાત કેવી હશે? એ અલૌકિક અચિંત ને સૂક્ષ્મ છે. એ વાતને સાંભળવા ઇન્દ્રોના ટોળા ઉપરથી આવે, દેવમાંથી, ભાઈથી, સિંહના ટોળા જંગલમાંથી આવે. જ્યાં આગળ પરમાત્મા દશા પૂર્ણ થઈ ગઈ હોય અને એમાં ઓમનો ધ્વનિ, નિરક્ષરી જીવ ધ્વનિ છૂટતી હોય એવા કાળમાં કરોડો દેવોને અનેક સિંહને વાઘ પણ સાંભળવા આવે, અને સાંભળીને આવું તત્વજી અનંતકાળમાં નથી પ્રાપ્ત થયો એવા સાંભળીને ક્ષણમાં પ્રાપ્ત કરી લે, કે સભામાં બેઠા પણ પ્રાપ્ત કરી લે એવા જીવો ત્યાં હોય. સમજાય છે કાંઈ? એટલે કે છે કે અમે આ વાત કહેતા સાંભળનારને પણ બરાબર લક્ષ રાખવું જોઈએ કે હું સિદ્ધ પરમાત્મા જેટલા થયા એ વસ્તુમાંથી શક્તિમાંથી થયા, એટલે હું પણ પરમાત્માના સ્વરૂપમાં મારું સ્વરૂપ છે એવો લક્ષ કરીને, એટલે અનંત પરમાત્માને એને આંગણામાં જ્ઞાનને આંગણે પધરાવીને હવે તારાથી રાગ ને નિમિત્તનો આદર થઈ શકે એમ નહીં બને. સમજાય છે કાંઈ? ભગવાન અનંત પરમાત્માને આંગણે પધરાવ્યા છે અહીંયા. હા હા હા, એવો આત્મા હું કે અનંત આત્માઓ પરમાત્મા પદને પામ્યા તેને મેં પધરાવ્યા મારા જ્ઞાનમાં. તમને પણ પધરાવું છું, શ્રોતાઓને એમ કે છે આચાર મારા. એ સુધીઓ આ સમય સાર એટલે આત્મ ભગવતી શાસ્ત્ર એને સાંભળતા તમારા લક્ષમાં એમ રહેવું જોઈએ કે વિકલ્પોને કર્મોને સંગ એ મારા સ્વરૂપમાં નથી, પરમાત્માને નથી એ મારા સંગમાં સ્વરૂપમાં. એવી રીતે જો લક્ષ રાખીને સાંભળે તો એને તર્ક લક્ષના ઘૂલનમાં એને એ સમયસારના સાંભળવાના કાળમાં એને પર આત્માનો અનુભવ થઈ આવીના રે એમ કે છે. સમજાણો કાંઈ અરે વાત ભાઈ આની આચાર કે છે હું દ્રિવ્યાથિક નહીં દ્રવ્ય સ્વરૂપે સાહી સાહી એટલે હું ચૈતન મૂર્તિ આનંદ અતિન્દ્રિય આનંદનો રસ સુખ સ્વરૂપ છું અને એકલો ચૈતનનો કુંજ છું અને પુણ્યને પાપની વાસનાથી રહી છું એવું મારું અનાદિ અનંત સ્વરૂપ એવી મને દ્રષ્ટિમાં આવ્યું. પછી કે છે ઓર કહેતા હું મેં અવિરતમ અનુભાવ વ્યાપ્તિ કલમા સીતા અવિર નિરંતરપણે આવો હું વસ્તુ સ્વભાવે વસ્તુ સ્વભાવે દ્રેર સ્વભાવે તત્વ સ્વભાવે છ છતાં પર્યાય એટલી અવસ્થામાં જો અવસ્થામાં એની દશામાં મને મલિનપણું વર્તે છે. સમજાય છે કાંઈ એમ કે આત્મા શુદ્ધ છે શુદ્ધ એમ ન હવે વસ્તુ એ શુદ્ધ છે શક્તિ શુદ્ધ છે સત્વ શુદ્ધ છે દશામાં જો શુદ્ધ હોય તો પરમ અતિન્દ્રિય આનંદનો પ્રગટ વ્યક્ત પૂર્ણ આનંદ હોવો જોઈએ. સમજાય છે કાંઈ ઇતિહાસકાર કે છે અમને નિરંતર અનાદિ સંતાન રૂપ વિષય કસાદય અતુટ ચેતના ઉત્તે સાથે વ્યાપ્તિ મારી દશામાં એમ કરીને જગતને પણ સમજાવે છે કે હું એક આનંદ અને જ્ઞાન મૂર્તિ પૂર્ણાનંદ પ્રભુ ચૈતન હોવા છતાં વર્તમાન દશામાં અનાદિ ભાષા શું છે અનાદિ સંતાનરૂપ ભાઈ બોલી પંચાસ ટીકાઈની શૈલી છે ને કે અનાદિની વાસના પહેલી ટળે ત્યારે વ્યવહાર થાય પણ એ અનાદિનો આ એક જ અનાદિ ભાન સમ્યક દર્શન છે મુનિપણો આનંદ કંદનું ભાન છે છતાં જેટલી મલિનતા છે અનાદિની છે. શું કીધું સમજાય સમા કાંઈ કે છે મારો સ્વભાવ ભગવાન જ્ઞાન અને આનંદનું રૂપ આ એવું મને ભાન થયું વસ્તુ દ્રષ્ટિએ છતાં મારી દશામાં હજી અનાદિનો સંતાન રૂપી એક વિકાર પરિણામ વર્તે છે. સમજાય છે કાંઈ અનાદિની વર્તે છે માટે આ મિથ્યા દ્રષ્ટિ છે એમ નથી અને અનાદિની વર્તે છે માટે પેલો વ્યવહાર સંકિત થાય અનાદિના એને એમ નથી જ્યાં શું કે છે એ પંચાસી કઈના અર્થ એવા કરે ઘણા પણ અહીં આચાર કે છે કે હું એમ આત્મા બધા વસ્તુ એ શુદ્ધ આનંદ છે એનું મને ભાન છે અને બીજાને શુદ્ધ છે એનું ભલે એને ભાન ન હો પણ એ વસ્તુ તરીકે તો જ્ઞાન આનંદ સચિદાનંદ મૂર્તિ છે એવું ભાન થયેલાને પણ મારી દશામાં અવસ્થામાં હાલતમાં વિકારનો ભાવ હજી નબળાઈનો ભાવ ચારિત્ર દોષની કલ્પનાની અથિરતા એ નિરંતર છે એક સમયનો વિરહ પડ્યો નથી એને એમ કે છે. શું કે છે જો અવસ્થામાંથી વિકાર બિલકુલ જરા નાશ થઈ જાય તો ફરીને વિકાર આવે નહીં. વસ્તુનું ભાન થયું છતાં દશામાં ભ્રમણા ગઈ વિપરીત બુદ્ધિ ગઈ મિથ્યાત થયું આત્મભાન થયું સાક્ષાત્કાર થયો ધર્મ પામ્યો પણ વસ્તુની સ્થિતિ પૂર્ણ સ્થિરતા જોઈએ તેટલી હજી મારામાં નથી. એ રીતે વસ્તુની મર્યાદા વસ્તુની અવસ્થાની તેમ બતાવે સમજાણું કહે આ ચીજનું વાસ્તવિક જ્ઞાન અને વાસ્તવિક પ્રતીત વિના એને ક્યાંય રસ્તા હાથા વ્યવહાર બહારમાં ક્યાંય છે નહીં. આમ કે છે કે અરે પ્રભુ, હું વસ્તુ સ્વરૂપ ચિદાનંદ છતાં ભાન છતાં મારી વર્તમાન દશામાં હાલતમાં પૂર્ણાનંદનો મને અભાવ છે. એટલે કેમ અભાવ છે એમ ન કહેતા મારે નિરંતર રાગ 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 એવી વિકલ્પની અથિર દશા નિરંતર વર્તે છે. જેમ નિરંતર દ્રવ સ્વભાવ શુદ્ધ દ્રષ્ટિમાં વર્તે છે એમ દશામાં પણ નિરંતર હજી રાગ ધારા અથિરતાની ચારિત્ર દોષની થોડી પણ નિરંતર છે કે છે. જો આ એક જો એ રાગ ને સ્વભાવની એકતા તૂટી છતાં રાગ સરથા ગયો હોય તો આ નિરંતર રાગની દશા હોય નહીં. એ રાગ ચારિત્ર દોષનો રાગ મારામાં અથિરતાનો અલ્પ નિરંતર શબ્દ શું છે? અવિરત. અવિરત શબ્દ છે. અવિરતનો અર્થ વિરક્તિ વિના એટલે નિવૃત્તિ વિના કાયમ રાગનો ધાળા અટક્યા વિના રાગ વિકલ્પ 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 અથિરતા. જેવો આત્મજ્ઞાન અને આત્મભાન થવા છતાં પણ અને અતિન્દ્રિય આનંદનો ઘણો અનુભવ વેદન હોવા છતાં મનીને હજી સર્વજ્ઞ પરમાત્મ પદ વિતરાગ દેખા નથી, એથી મારામાં અનાદિથી રાગ અથિરતા મારામાં વહે છે થાય છે. એ રાગ સાથે વ્યાપ્તિ ઉપરૂપે વિભાવ પરિણમન મારી દશા રાગ સાથે વ્યાપ્ત છે. તદ્દન છૂટી ગઈ. સમજાય છે? કાંઈ એસા હૈ કલંકના જિસકા. ઓહો, હું તો જ્ઞાન ને આનંદ હોવા છતાં ભાન થયા છતાં મારી દશામાં અંદર રાગનો ને પુન પાપનો વિકલ્પ પુનનો હજી મલિનપણે કલંક છે મને. મહાવ્રતનો કલંક છે, શુભ રાગનો કલંક છે. આ કે છે એ વિકલ્પ ઉઠ્યો એ પણ કલંક છે. શું કે છે? સમજાય છે? કાંઈ વસ્તુ એક સમયમાં ચિદાનંદની જ્યોત અતિન્દ્રિય આનંદનું સત્તા ભાન એ તો એમ જ છે અને એમ દ્રષ્ટિ થતાં એમ જ ભાનમાં આવ્યું છે અને સંન્યક દર્શન થતા એમ ભાનમાં આવે જીવને દરેકને. છતાં મારી દશામાં કલંક છે થોડું હજી. સમજાય છે? કાંઈ એ પંચ મહાવ્રતનો વિકલ્પ ઉઠે, આ ઉપદેશની વૃત્તિ ઉઠે છે. એ પણ હજી વિકલ્પનો ભાગ વર્ત્યા કરે છે ક્ષણે ક્ષણે. એ મને કલંક છે. હો, સમજાય છે? કાંઈ કે છે એ કલંકપના જિસકા એસા હું, પાછો એવો પણ હું છું. પર્યાયમાં આવો કલંક છે એવો હું છું, વસ્તુ એ શુદ્ધ એવો હું. સમજાય છે કે નહીં? આમાં એકદમ કોઈ કહે કે આત્માની ધર્મ દશા પ્રગટ થતા એને બિલકુલ દોષ રહિત દશા થઈ જાય તે ક્ષણે, એમ નથી. એ પણ ભેગું બતાવે છે. કેશભાઈ, સમજાય છે? કેટલા કે બસ અનુભવ થયો પછી થઈ ગયો, હવે આવ્યું છે એક ન્યાય. મિત્ર કર્મદ નથી, કઈ અપેક્ષા એ વસ્તુની દ્રષ્ટિની અપેક્ષા એ. પણ અહીં જરી પણ કલંગ વિકલ્પ ઉઠે છે, હજી વૃત્તિ ઉઠે છે ચારિત્ર દોષની, અહિંસા સતદત બ્રહ્મચર્ય પરિગ્રહને માટી વૃત્તિ ઉઠે છે, ઉપદેશની વૃત્તિ ઉઠે છે, શાસ્ત્ર કરવાનો ટીકાનો વિકલ્પ ઉઠે. એ વિકલ્પની વાસનાની ધારા નિરંતર છે અને અનાદિની છે, બે સ્થિત ધર્મ છે. સમજાણું કાંઈ કે એ ધારા વિકલ્પની બિલકુલ તૂટી ગઈ હોય કે નાશ થઈ ગઈ હોય તો હું વિતરાગને સર્વજ્ઞ પદને પ્રાપ્ત હોઉં. મારા દશામાં સર્વજ્ઞને વિતરાગ પદ, જે પૂર્ણ આનંદનું પદ હજી પ્રાપ્ત છે નહીં, છતાં મેં પૂર્ણાનંદના ક્યાંથી પ્રાપ્ત થાય એ વસ્તુને મેં પકડી છે, છતાં મારી દશામાં આટલો વિકલ્પ ઉપદેશનો ટીકા કરવાનો પણ ઉઠે છે, એ પણ ધારાવાહી ઉઠે છે. તૂટી ગયો છે બિલકુલ રાગ, અને રાગ આ નવો નવો આવ્યો એને નથી. સમજાય છે કઈ આમાં? આ શું પણ ધર્મ કે છે કે મારામાં વિષય કસાયનો કણ જરી, વિષય શબ્દ એવડો ભોગ ન લેવો, વિષય શબ્દ આમ પરલક્ષ જરી થાય છે. શું કે છે? મારું સ્વરૂપ શુદ્ધ મને ભાનમાં દ્રષ્ટિમાં આવ્યું, હું ધર્મ પામ્યો છું, મારી મુક્તિ અલ્પકાળમાં થવાની છે, મુક્ત દિશા. પણ વર્તમાનમાં કંઈક થોડો રાગ વિકલ્પ જે છે એનું કલંકપણું મારામાં વિભાવપણું છે, એ અનાદિ સંતાનરૂપ છે, એ પણ પરનું લક્ષ એટલું હજી જાય છે. ઉપદેશ કરો એ પણ હજી પરલક્ષ છે. શાસ્ત્રને હું ટીકા કરું એનું પણ હજી પરલક્ષ છે. પરલક્ષ છે એટલો રાગનો કલંક ભાગ મને છે. સમજાણું કાંઈ? અને કસાય આદિ રૂપ એટલે કસાય એટલી ઓલો રાગનો અંશ, વિષય એટલે પર તરફ. ઓલો વિષય એટલે પાંચ ઇન્દ્રિયના ભોગ ને એ નથી, એ તો મુનિ છે. અહીંયા જેટલો સ્વ વિષયમાં જઈને દ્રષ્ટિ રાગ સ્થિરતાનો અનુભવ થાય એટલી તો શુદ્ધિ, જેટલો પરલક્ષમાં વૃત્તિ જાય એટલે શુદ્ધિ અશુદ્ધિ. સમજાણું કાંઈ? કે છે કે એ વિષયને કસાયાદી અશુદ્ધ ચેતના મલિન પર્યાય, મારી દશામાં મલિનતાનો અંશ છે, ઉસકે સાથ મારી વ્યાપ્તિ ઉચરૂપ મેં હું છું, સાથે એ વિકારની અવસ્થા મારી દશામાં પણ છું, અવસ્થાપણે મલિનતાનો અંશ છે, નિર્મળતાના અંશો પણ આનંદાદિ પ્રજ્ઞા છે. વસ્તુ આનંદ કંદનો અનુભવ કરીને અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો છે, પણ એની સાથે થોડો દુઃખનો વિકલ્પનો કલંક પણ હારે. સમજાણું કાંઈ? કે છે કે એ રૂપે મને પરિણમું છે, પછી આર્થિક નહીં છે, જે વસ્તુ અશુદ્ધ રૂપે અનાદિની પરિણમી છે, એ અશુદ્ધ મલિન પર્યાય રૂપે અનાદિનો ભાગ છે. કોઈ દી અવસ્થા નિર્મળ હતી અને પછી મલિન થઈ, એમ હોઈ શકે નહીં. માખણના ઘી થાય પણ ઘીના માખણ ફરીને ન થાય, એમ આત્માની પૂર્ણ નિર્મળ દશા થાય. એ મલિનમાંથી નિર્મળ થાય કળીને, પણ નિર્મળ પૂર્ણ થઈ ગઈને પછી મલિન થાય, એમ ત્રણકાળમાં બને. કયો શેકી નાખ્યો અને પછી ઉગે બને નહીં, એમ ભગવાન આત્મા વસ્તુનું ભાન કરીને સંયમ કર્યું અને સ્વરૂપની સ્થિરતા કરીને પૂર્ણ મુક્ત દિશાને પામે, પછી એને અવતાર હોય કે એને મલિનતાનો અંશ હોય કે જન્મ મરણ હોય, એ બને નહીં. સમજાય છે? કાંઈ આ તો ઘણા પ્રકારની ભ્રાંતિઓ હોય એની સામે આ દલીલ છે બધી. પરમા પૂર્ણ દિશા થયા પછી પણ પાછો અવતાર મુક્ત માંથી આવે કે એમ બને નહીં. કોઈ દી માખણ ના ઘી થાય, ઘી માખણ ફરીને ન થાય. પૂર્ણાનંદની પ્રાપ્તિ અતિન્દ્રિયાનંદમાંથી કાઢીને થઈ પૂર્ણ દશા પછી અવતાર ને વિકલ્પ ને રાગ હોય. તેથી કહે છે કે મને હજી રાગનો ભાગ છે. કેટલો કેવો છે કે અનાદિનો છે એમ. પેલો નહોતો ને નવો થયો એમ નથી. નરેન્દ્રભાઈ કેટલી વાત કર્યા. એક કોરાતમાં શુદ્ધ 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 બાપુ શુદ્ધ સ્વરૂપે છે ને પ્રગટ દશા થઈ કેટલીક શુદ્ધતા, પણ બિલકુલ શુદ્ધતા નથી. તેથી આ વિકલ્પ ઉઠે છે સમજાવવાનો. એ સમજાવવાનો વિકલ્પ પણ કલંગ અનાદિનો સાથે રાગ છે કે છે. એ મારી જ ભૂલ છે એમ કે છે. હું જે મલિનના અંશપણે અત્યારે રહેલો વ્યાપેલો થયેલો છું. યુવા વસ્તુની સ્થિતિ આથી આદિવળી કાંઈ કરવા જાય તો વસ્તુની સ્થિતિ એને પકડવામાં હાથમાં આવશે. સમજાણું કાંઈ અશુદ્ધતા કે વિનાશ હોને પર જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ હે. પેલા બે બોલ કહ્યા હતા ને, એ અશુદ્ધતાનો નાશ થતા ભગવાન આત્મા પોતાની વર્તમાન દશામાં એકલો જ્ઞાન ને એકલો આનંદ થઈ જાય છે. પછી એને અશુદ્ધતા રહેતી નથી. સમજાણો કાંઈ. ભગવાન આત્મા એના મૂળ સત્તાના સ્વભાવને સ્પર્શતો અનુભવ કરતો જીવનાદિ સંસારને છેદતો સ્વભાવના ભાન દ્વારા અને પછી અસ્થિરતાને સ્વરૂપમાં સ્થિર થઈને ટાળતો પૂર્ણાનંદ જ્ઞાનને આનંદ થઈ જાય છે, ત્યારે એને અશુદ્ધતાનો બિલકુલ અંશ રહેતો નથી. હું સાધક છું એમ સિદ્ધ કરે છે. હું હજી સિદ્ધ પરમાત્મા થયો નથી. સમજાણું કાંઈ. પૂર્ણાનંદની પ્રાપ્તિ હોય અને વિકલ્પનો ઉત્થાન ન હોય, પૂર્ણ દિશા થઈ જાય અને રાગની વૃત્તિ ઉઠે નહીં, ત્યારે મને હજી રાગની વૃત્તિ એટલી થાય છે કે મને કલંક છે. એ ટળતા હું એકલો જ્ઞાનને આનંદ થઈ જશે. સમજાય છે? કાંઈ આગે કોઈ પ્રશ્ન કરતા હે કે જીવ વસ્તુ અનાદિ છે, અશુદ્ધ રૂપણમી હે. ભગવાન આત્મા એની દશામાં હાલતમાં જો અનાદિથી મલિન દશા છે, વહાં નિમિત્ત માત્ર કુછ હે કે નહીં? આ પ્રશ્ન ઉઠાયો. એ મલિનતા ક્યાંથી આવી? આત્મામાં ને આત્માને લક્ષ્ય આવે છે કે પરલક્ષ્ય આવે છે? સમજાય છે? કાંઈ કે છે. કોઈ પ્રશ્ન કરતા એમ કરે છે કે આ ભગવાન આત્મા વસ્તુ તરીકે સચ્ચિદાનંદ અને પર્યાયમાં અવસ્થામાં અનાદિની અશુદ્ધ પરણમી છે. જો ભાષા કેવી છે, અશુદ્ધપણે અવસ્થા થઈ છે, દુઃખરૂપ દશા છે, પૂર્ણાનંદને પ્રાપ્ત નથી ત્યાં સુધી, અને દુઃખની દશાનો અંશ છે, અનાદિનો છે. તો એ દુઃખમાં કોઈ નિમિત્ત છે કે નહીં? એ અશુદ્ધતામાં કોઈ નિમિત્ત પરલક્ષ જાય એવી કોઈ ચીજ છે કે નહીં? એ રાગનો પરલક્ષી થાય છે. એ રાગ ઉત્પન્ન થાય સ્વ અને આશરે થાય, પૂર્ણાનંદના લક્ષે શું થાય? તો કે છે કે એનું કોઈ નિમિત્ત છે? वह कौन है वही कहते हैं मोह नामनम उदगलादि पिंड रूप आक्रमण है ये बात जरी बतावे छे एक आठ प्रकारना कर्मना जड़नी जात छे एमा एक मोह नामनु कर्म छे आठमा एक मोह नामनु कर्म जड़ माटी धूल छे जेवी आ धूल छे तो एवी अंदर मां जेने कारण शरीर कारमण शरीर अनंता रजकणों नु बनेलू सूक्ष्म रजकण नु એવું એક આઠ કર્મની જાત છે એ આઠ કર્મમાં ચાર ઘાતી અને ચાર અઘાતી છે એ એક ઘાતી કર્મ એવા એક છે અંદર બાંધેલા અજ્ઞાન ભાવે કે જેના પાકમાં જોડાય તો વિકાર થાય અઘાતી કર્મ એવા છે કે જેના પાક કાળે અનુકૂળ પ્રતિકૂળ સંયોગ આવે એ બધી અત્યારે સિદ્ધ કરવાનું જાય પણ અહીંયા આઠ કર્મના જાતની ભાત અંદર પડી છે સંયોગે એના બે નામ છે આઠના એક ઘાતી અને એક અઘાતી ઘાતી કેમ કે પૂર્તિ પોતાના આનંદકંદને ભૂલી અને જ્ઞાનની પૂર્ણ દિશાને ભૂલીને અપૂર્ણપણે થાય ત્યારે કર્મ એને નિમિત્ત કહેવાય છે બીજું કર્મ એ પરલક્ષી અપૂર્ણતા થાય છે સોના લક્ષ્ય થી છૂટી જાય એવી આઠ કર્મની જાત છે એમાં એક જાત એવી છે કે જેના લક્ષ્ય વિકાર થાય બીજા કર્મ એવા છે જેના પાંચ કાળે આ ધૂળની સામગ્રીને પ્રતિકૂળ અનુકૂળ મળે સમજાણું કાંઈ અત્યારે વાત કેટલી યાદ રાખી એક કલાકની વાતમાં અરે સંસારની વાત નથી યાદ રાખતો 2000 વસ્તુ હોય તો ક્યાંથી આવીને કેટલી આવીને કેટલા કાળની પછી કેટલી ખપીને હવે કયો ભાવ આવે બધું ખ્યાલમાં વર્તે તરવરે કેમ ડાક્ટર પ્રીતિ છે હા એ કાપડની જાતની બધી ખબર હોય એને હા અમારે ત્યાં દુકાન નહીં ઘણી મોટી દુકાન ને તે ન્યા બોલે અમારે આણંદ બહુ ઉછાળ હવે તો પડી ગયો સચ્ચા એ કેટલી લાયા હોય ક્યારે એલસીની બુક કોઠળીઓ કેટલી ખપીને ક્યાં ભાવે આવી હતી ને હવે કયો ભાવ એ બધી એને ખબર હોય હા હોય બધી એને વખાર્યું મોટી બાર તેર તો વખાર્યું છે દુકાન પાલી વખાર્યુંમાં માલ લાખોના માલ પડ્યા હોય એમાં ક્યાંથી ક્યાં આવ્યો ક્યારે આવ્યો આપણે બહુ એવો રસ નહોતો થોડું ઘણું કરીને પણ બહુ રસ નહોતો રસ જ નહોતો પહેલેથી એવા રસ વાળાને એને એને પૂછો બધી ખબર મારે એ પાવરતા કહેવાય સંસારમાં હજાર 2000 ચીજ હોય તો કેટલા ભાવે આવેલી કેટલી ખપી કેટલી બાકી અને નવી કેટલા ભાવે આવી એ બધાને ખ્યાલ હોય છે હજારો ચીજોનો ડાક્ટરને ખ્યાલ તો હશે કે નહીં બધી દવાઓનો ન્યા કેમ યાદ રાખે છે કેમ કે રૂચિ અનુયાયી વીર્ય જ્યાં જેના પ્રેમ ત્યાં તેના વીર્ય વળી જ્યાં છે જ્યાં જેની રૂચિ ત્યાંનો પુરુષાર્થ ત્યાં ઢળી ગયો છે એટલે ત્યાં એને યાદ કરવામાં એને હુંગું લાગે છે ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની રૂચિ કરે તો એને રૂચિ અનુયાયી વીર્ય એનો પુરુષાર્થ સ્વભાવમાં ગતિ કર્યા વિના રહે નહીં સમજાણો કાંઈ એરે અંતરની વાતના પ્રેમ ન મળે એટલે એની વાતો યાદ રાખવા માટે કંટાળો લાગે ને અનંતમંદ જ્ઞાન એક સમયમાં પ્રગટ કરે એવો આત્મા એમાં હવે આવી 1000-2000 સાધારણ વાતો યાદ રાખવી એ કોઈ વિશેષ ને અતિશય નથી કે છે એક નિમિત્ત છે કોણ કે એક આઠ કર્મના રજકણો અંદર ધૂળ છે ઝીણી એમાં એક મોહ નામનું કર્મ છે સમજાય છે કાંઈ ઝીણા રજકણ છે આ સ્થૂળ રજકણો છે આ સ્થૂળ દેખાય છે ને દુનિયામાં પણ આ લોટના બે પ્રકાર થાય છે કે નહીં એક લોટ હોય છે આ મિશ્રુપ કરવો હોય તો ઝીણો લોટ ચીણાનો હોય અને મગજ કરવો હોય તો ચણાનો લોટ જાડો કરકરો થોડો હોય એ તો ખબર હોય કે નહીં તમને sao lên đây kia có bên nội bấy bấy giờ này có bên gì kia ये બે પ્રકારની માટલી ઉપડી હોય એકમાં ઝીણો લોટ ચણાનો ને એકમાં એ ઝીણા લોટનો મિશ્રુપ થાય અને કરકરો જરી હોય એનો મગજ થાય એ માટલી પડી હોય ત્યાં નજર જાય ને મગજ કરવો થઈ જાય એમાં જાડા રજકણોનું આ ફૂળ રજકણોનું શરીર થાય અને સૂક્ષ્મ રજકણોનું એમાં એક કારણ શરીર કર્મ થાય એવી કર્મની બે પ્રકારની જાત અંદર આ પૂદગળની બે પ્રકારની જાત છે જોકે પૂદગળના પૂદગળ એટલે પૂદગળ પુરાવું ને ગૌળવું પરમાણુમાં આવે જાય આદિ ને પરમ પૂદગળ એનું નામ પૂદગળ છે સૂક્ષ્મ ભાવ છે એ પૂદગળની ત્રેવી જાત છે પૂદગળની જાત ત્રેવી વર્ગના ત્રેવી પ્રકાર છે એક આ શરીર પણ થાય એવા પૂદગળ છે એક પૂદગળ કર્મ પણ થાય એવા છે એ આઠ પણ થાય મોની કર્મ પણ થાય એવા પૂદગળ છે એની વાત કરે કોણ હે પૂદગળ પિંડ આઠ કર્મ જો પૂદગળ પિંડ રૂપ આઠ કર્મ એમાં મોહ એક કર્મ જાતિ છે એમાં મોહ એક કર્મની જાત ઉત્કા ઉદય વિપાક અવસ્થા એનો કર્મ પાક થયો એનો પાક થાય બંધાયેલું કર્મ ભાવાર્થિક પ્રકાર કે રાગાદી અશુદ્ધ પરિણામરૂપ જીવદ્રવ વ્યાપ વ્યાપ રૂપ પરિણામ એ શું કે છે હે હા હા ભગવાન તારું પવિત્ર ને આનંદ સ્વરૂપ હોવા છતાં ભગવાન મારો એક જોડ ખૂબ નીકળે છે અવારમાં નારાયણ નારાયણ ભગવાન ભગવાન બહુ બોલે નહીં ખૂબ હે ખૂબ નીકળે સરસ હું જંગલ જાઉં ને બહુ બોલું જંગલ બોલ 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 કરવું હા છે એ કોક નીકળ સવારમાં એમ આ ભગવાન હાથમાં એ મારો આમ એ અનંતવાર એમ જ લવા રાખી રહ્યા છે ને સમજ્યા વિનાનો આત્મા શું ધર્મ શું એ વિના લવા રખાય ખબર ન હોય બોલ્યા કરશે એમ કદમગીરી વળી બોલ થઈ થયો કદમગીરી કે ખબર છે કદમગીરી એના પછી આવી તમારા પહેલા આની કોઈ કદમગીરી બોલ્યા કદમગીરી ભાઈ વાહ હું બોલ હે કે છે કે મોહ નામનો એક કર્મ અંદર ઝીણું ધૂળ છે એના પાકકાળમાં એનો પાક થાય ત્યારે આત્મા એના લક્ષમાં જાય ત્યારે એને વિકાર થાય ત્યારે એને વિકાર સ્વના લક્ષે ન થાય મને એને કર્મની ખબર ન હોય પણ ભગવાન આત્મા પોતાના આનંદના લક્ષમાં જાય તો એને આનંદ જ થાય જયારે આનંદ થાય વિકાર થાય ત્યારે સમજવું કે પરનો આશ્રય નથી પણ પરમાં સ્વનો આશ્રય નથી પણ પરલક્ષી આશ્રય એ કર્મ છે ખૂબી તો એ કરે છે અહીંયા જરી કે હું જીવ વસ્તુ મારી વર્તમાન દિશામાં મલિનપણે હું પરિણમો છું કર્મને નહીં ને નહીં મારી ભૂલ છે અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા કર્મે હેરાન કરાવ્યું છે ને કર્મે મને રખડાવે એ વસ્તુની મર્યાદામાં ત્રણકાળમાં નથી કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી એમ કે છે હું પોતે અશુદ્ધ પણ જો મુનિ છે તો એટલી રાગની દશા કલમ થોડો છે એ પણ હું મારી દશામાં મલિનતા એ પરિણમો થયો છું વસ્તુ તરીકેનું ભાન એટલી નિર્મળતા થઈ છે પણ આટલી મલિનતા મારામાં વ્યાપ વ્યાપક વ્યાપ વ્યાપક એટલે હું પોતે પથરીને વ્યાપના વિકારની અવસ્થા પણ થયો છું કર્મને જડે મને વિકાર કરાવ્યો હોય તો કર્મને કહે ત્યારે આને ધર્મ થાય અને કર્મને બોધ દેવો જે ભાઈ સાહેબ ખસે ને ધર્મ કરવો છે હવે એમ નથી એ આત્મા જ પોતાને ભૂલીને વિકાર ભ્રમ કે અજ્ઞાન કે અસ્થિરતા કરે અહીં તો સ્થિરતાની વાત છે સમજાણું કે છે कि अशुद्ध परिणाम रूप मलिन पर्याय रूप परिणाम कहो परिणाम वर्तमान दशा राग आदि विकल्प रूप है कि अशुद्ध मलिन परिणाम रूप जीव पोते हैं व्याप अवस्था रूपे व्यापक प्रणमी ने थो है उदगल पिंड रूप मऊ कर्म का उदय तो निमित्त मात्र है। जो भाई शू कहो भाई प्रश्न तो तमारो मऊ नो कंद एक राज्य नो तो कंदी हाल बीजी गाथा नो हाँ जल की गाछ केल की गाछ ख्याल है ने केल की गाछ में बचला प्याज करे કેળની ગાંઠ હોય ને કેળની એમાંથી બચલા નીકળ્યા જ ખરે એમ મોહકર્મના નિમિત્તમાં જાય તો વિકાર થયા જ ખરે ભગવાન આત્મામાં જાય તો એને નજર નાખે એકાગ્ર થાય તો આનંદ નીકળ્યા જ કરે હે આનંદના કન્નર નીકળ્યા કરે કેળ બચલા હોય છે ને યા કેળના એટલી ગાંઠ ન હોય ને એટલે છોટા જેવું નીકળ્યા જ કરે જ્યાં અબ્રખના પડ હોય છે ને અબ્રખનું પડ આમ નાનું હોય પણ એમાં નીકળે તો પણ નીકળ્યા જ કરે સેંકડો હજારો અબ્રખની ખાઈ હોય છે ને ત્યાં બિહારમાં મોટી ખાઈ હોરો પગ નીકળ્યા જ કરે એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ છે એમાં જો નજર નાખે જેટલી એકાગ્રતા એટલો આનંદ નીકળ્યા કરે અને જેટલા કર્મના નિમિત્તમાં લક્ષ કરે એટલો વિકાર કરે વિકાર ઉત્પન્ન થાય સમજાણું કાંઈ એ વિકાર પરિણામમાં નિમિત્ત માત્ર છે જૈસે કોઈ ધતુરા પીને સે ઘૂમતા હૈ નિમિત્ત માત્ર ધતુરા કા ઉત્સવ હૈ ધતુરો પીવે ને પછી થાય છે ને ગાંડો ની જરી મગજ ખ્યાલ ન રહે આ ચડસ પીવે છે ચડસ નથી આવતી ચડસ ચડસ આવે છે નહીં ભાંગ ને તમાકુની જેવી એક ચડસ આવે છે આ બાવા ને બાવા બહુ આમ પડ્યા રહે ગાંડા જેવા પછી એ તો નિમિત્ત માત્ર છે પણ એને થવાની ઘેરવાની યોગતાથી ઘેલો પાગલ થાય છે પાગલ થઈ જાય દારૂ પીવો જો દારૂ પીવો અમીરી વિચાર આવે રામજીભાઈ ને એક મળેલા કો પારસી દારૂ પીએ તો અમીરી વિચાર આવે ધૂળ ના આવે ગાંડા થાય મારા પાગલ સમજાણું કાંઈ જોયું છે ને આને પહેલા જયારે આ નેવું માણસ તમાસ હું તો નેવાશમાં ત્યારે આ હતો ને દારૂખાનું ત્યારે તો એનો ઓલો હતો એ મોટો પારસી ચૌધરી જાઓ તો આપણે વ્યાખ્યાનનો નવો લાંબો પાસ હું નહીં ચૌધરી હતો હે હા એના એ આવતો જ વ્યાખ્યાનમાં પણ ત્યાં આગળ ઘણી વાર દિવસે જ કેટલા દારૂ પીધેલા નીકળતા હોય ગાંડા જેવા ગાંડા એ મૂર્ખા હાથે કરીને એ ગાન પણ ઊભું કરે પોતે ત્યારે દારૂને નિમિત્ત કહેવામાં એમ ધતુરાને નિમિત્ત ત્યારે કહેવાય કે પાગલ થાય પોતાને કારણે ત્યારે ધતુરો નિમિત્ત માત્ર છે એમ વિકાર આત્મા જયારે કરે ત્યારે કર્મ મોહ નિમિત્ત માત્ર આના એ વાંધા જગતને પંડિતોને ભણ્યા ગીણ્યા વાળાને ગીણ્યા ભેણા ગીણ્યા એટલે આંકડા શીખ્યા હોય ને દૂધના બાર નમળે કાંઈ નહીં કેસાય મો નામ કા કરમ પરપરણતી હેતુ જેની એક બીજી શૈલી વાત કરી છે કે છે કે ભગવાન આત્મા શુદ્ધ વસ્તુ સ્વભાવ છે એની દશામાં જેટલો વિકાર થાય છે એ વિકારમાં મોહ કર્મ ક્યું નિમિત્ત થાય છે મોહ કર્મ ક્યું નિમિત્ત આ કર્મમાં મોહ પણ મોહ પણ ક્યું મોહ કે પૂર્વે જે કંઈ મલિન પરિણામ કર્યા હતા અને મલિન પરિણામનું નિમિત્ત પામીને મોહ કર્મ જે થયું હતું એ મોહ કર્મ વર્તમાનમાં શુદ્ધમાં નિમિત્ત થાય આમ ગ્લાંત મારક વાત ફરીને કહીએ સીધો મોહ કર્મ નિમિત્ત નથી કીધું જીવ કા પરિણામ જીસકા કારણ હૈ પરંતી હેતુ અશુદ્ધ જીવ કા પરિણામ જીવમાં આત્મામાં જે મલિન દશા પુનપાપ કામક્રોધ થાય એ જીસકા હેતુ હૈ જેને જે ક્રમ પૂર્વે અશુદ્ધ પરિણામ કરેલા અને જે કર્મમાં નિમિત્ત અશુદ્ધ પરિણામ હતા એ મો કર્મ ભરીને અશુદ્ધ પરિણામમાં નિમિત્ત થાય. શું કે છે કે ભગવાન આત્મા વસ્તુ તરીકે આનંદને શુદ્ધ હોવા છતાં જે એને મલિન પરિણામ પૂર્વે કરેલા શુભાશુભ ભાવ અને એ મલિન પરિણામનું નિમિત્તને કર્મ મોહ જળ એને કારણે બંધાણું, પણ એ કર્મમાં પરિણામનું નિમિત્ત પણ હતું. આ અશુદ્ધ પરિણામનું કર્મ બાંધેલું પૂર્વે એમાં એ અશુદ્ધ ભાવ નિમિત્ત હતા, એ કર્મ વર્તમાન અશુદ્ધતામાં એ બાંધેલું એ કર્મ નિમિત્ત થાય. શું કહ્યું મળ્યા નરંગ? પરપરણથી હેતુ અશુદ્ધ જીવ કા પરિણામ જીતતા કારણ હે એ મોહ કર્મનો, એ મોહ કર્મ નિમિત્ત થાય છે એમ કે છે. વારા ફરતી વારો માણસ નથી કહેતા. શું કે છે? ભગવાનને ભૂલી અને જે અશુદ્ધ ભાવ પૂર્વે પોતાની વિકારી દશામાં પ્રગટ કર્યા એ કાળે કર્મ બંધાય છે મોહ, એને કારણે રજગુણોની યુગતાને કાળે કારણે કાળે ને કારણે એમાં વિકાર એને નિમિત્ત હતું. એનો કર્મ મળી અશુદ્ધતાને એનો કર્મ નિમિત્ત થાય. અશુદ્ધને પાદરૂ મોહ નિમિત્ત થાય એમ ન લેતા અશુદ્ધ પરિણામ જેને નિમિત્ત થયા હતા એ વળી અશુદ્ધ પરિણામને એ કર્મ નિમિત્ત થાય. શું કહ્યું સમજાય છે? કયામાં કેતા એ મોહ નામક કર્મ પરપરણથી હેતુ અશુદ્ધ જીવની દશા ભગવાન પોતાને ભૂલી અને જેટલા પ્રમાણમાં ભ્રમણા કે રાગદ્વેષ કરેલો, અહીં તો ફક્ત રાગની વાત છે, ત્યારે મુનિ છે ને પોતે એ જીવના પરિણામ જીસકા કારણ હૈ, જીસકા એટલે મોહ કર્મનો કારણ, જે કર્મ બંધાયેલું છે એને જીવના અશુદ્ધ પરિણામ જે કારણ હતા એ મોહ કર્મ યા વર્તમાન અશુદ્ધ પરિણામને વળી નિમિત્ત રૂપે કારણ થાય. હું સમજાય છે કે નહીં આમાં કૃષ્ણભાઈ? બધા કે તો પણ એને નિમિત્ત થાય એમ કીધું, એને કેવું ઉભું વિકાર ઉભો કર્યો તો એ નિમિત્ત પામીને જે બંધાયેલું એ વળી પાંચ કાળે એમાં નજર કરીને વિકાર કર્યો એમ કે છે. કરે તો કઈ નિમિત્ત થાય ની વાત છે ને? હા, પણ એ અહીં તો નિમિત્ત કોણ થાય એની વાત ચાલે છે. ત્યારે નિમિત્ત તો નૈમિતિક પોતે કરે તો નિમિત્ત થાય, પણ એ નિમિત્ત ક્યું થાય એ વાત જરી ન્યાયથી લીધી બીજી રીતે, અર્થમાં જે જયચંદ પંડિત લીધી છે બીજી, આ બીજી લીધી. બોલી તો પરપરણથી હેતુ એટલું જ મારી વિકારી દશામાં મૂક નિમ છે તે વાત લીધી. અહીં તો પરપરણથી હેતુ જેને હતી જળ કામ પૂર્વે બંધાયેલું રજકણો ધોળ એને એમાં નિમિત્ત હતા મારા મલિન પરિણામ. લોકમાં પણ જુઓ ને, જે પ્રાણી દયા દાન ભક્તિ જેટલા પ્રમાણમાં કરે એટલું પુણ્ય બંધાય ને, કેથી વધારે બંધાય? કોઈ વિશેષ શુભ ભાવ હોય તો એના પ્રમાણમાં પુણ્ય બંધાય, અને એ પુણ્યના કાળમાં એના પ્રમાણમાં અનુકૂળતા બારની ધૂળાદીની મળે ને બધાને હરખી નથી મળતી એનું કારણ. જેટલા પ્રમાણમાં એને શુભ ભાવ દયા દાન ભક્તિ આદિનો કર્યો હોય એટલા જ પ્રમાણમાં ત્યાં પુણ્ય બંધાય, અને એટલા જ પ્રમાણમાં પુણ્યના પાત્ર અનુકૂળ સામગ્રી આવે. બધાને હરખી નથી એનું કારણ કે હરખા ભાવ નહોતા, હરખું પુણ્ય બંધાવું નહોતું. સમજાણું કાંઈ? એક માણસ સાધારણ પુરુષાર્થ કરે, રાગ અને ક્રૂર પેદા કરે, અને એક માણસ બહુ માથા ફોડે આખો થી 24 કલાક ઢાંચી ના પડે ની જાય તોય મહિને 500 પેદા કરી શકતો નથી. એ જાતનો પૂર્વે એને શુભ ભાવ થયેલા જે કર્મને નિમિત્ત તરીકે સાતા બંધાયેલો એ સાતા પાટા એવા સંયોગ એના આવે એના વર્તમાન પુરુષાર્થને કારણે નહીં. સમજાણું કાંઈ પુરુષાર્થ ધૂળમાં નથી. પુરુષાર્થ અત્યારનો હું પુરુષાર્થ કામ અત્યારનો પાપનો પુરુષાર્થ છે. સમજાય છે આમાં? પછી આપણે અહીંયા ઓલા નથી ગોવામાં વાણિયા આપણા શાંતિલાલ ખુશાલદાસ એક દિવસની 40,000 પેદા સત્યારે છે. રાજા ગુલા થઈ જાય ત્યારે આપણા પ્રેમચંદભાઈ છે ને એના મામાના દીકર્યા ત્યાં શાંતિલાલ ખુશાલદાસ આપણા 10 મણ વાણિયા પાણસરામાં એવા શું કહેવાય મેંગી થી શું કઈ છે આ એ હું 22 માઇલમાં જમીન લીધી છે ઘણા વર્ષથી એ માથું એવું લોઠું નીકળે છે એમાંથી એક દિવસનો 1 લાખનો જમીન પોતાની સ્વતંત્ર હવે આજનું એક દિવસમાં 1 લાખ 8,000 મજૂરીમાં જાય ને 40,000 ઘરમાં રહે એક દિવસમાં હો કે અહીં તો એમ કેવું તમારા બુદ્ધાથી મળતું હોય તે બુદ્ધિ કેટલી અમને ખબર છે એની. સમજાણું કાંઈ આમ બહુ પ્રયત્ન સાવધાનીથી આમ કરે તેમ કરે માટે મળી જાય એમ નથી. જે પ્રકારના પૂર્વે એના શુભભાવ હતા એ પ્રકારનું બંધાયેલું કર્મ એ પ્રકારના પાક કાળે હોખી ગોઠવા જાય છે. એ તો બરાબર છે ને કિશનભાઈ? એક માણસ બિચારા આમ બહુ જીતીથી ન્યાયથી ચાલે તો પણ મહિને 2000 રૂપિયા તારણવા કસણ પડે છે. જુઓ ને એમાં અત્યારનો આ કાળ ઘરના 8 માણસ હોય મજૂરને એમ તો બધા રળે ચેચિયાઓને પૈસા રળે વજલા વર્ગને ભીડ પડે છે કે નહીં? આ બધું ખ્યાલ તો હોય ને દુનિયાની વાત. પૈસા વાળાને પૈસા રોલતા હોય રે ઝઘડા કાંઈ નહીં. મજૂરને તો બધા ઘરમાં 8 માણસ 100 તો રોલતા હોય બે એકાદ બે છોકરી નહીં પણ આ વચરા વાળાને શું કરવું ન રોલનાર જાજા ઘરના 100 માણસ 1 રોલનાર હોય એમાં 100-150 આવે ને આ મજૂરી અત્યારે આ મોંઘવારી રૂપિયાનું સાવ ન હોય કોઈ માટે ને હવે બધું ભેગું કરવા જાય નથી એનું કારણ બાપા એના પુન કાતા હે રાજ વ્યવસ્થા શું કરે ધૂળ કરે એના પોતાના જેવા પૂર્વના પુન છે ભાઈ એને ખબર નથી. સમજાય છે? અને એક માંસ ખાય માછલા ખાય અને ક્રૂરોની પેદા થાય એ પૂર્વના પુનની વાતું છે બાપા. એ પુન બળીને એ વસ્તુ દેખાય છે. સમજાણું કાંઈ? પણ એ સ્ત્રીરાશિના ગણતરી ગણવામાં જેને કઠણ પડે છે અમે તો આમ ડાયા ત્યાં માટે આમ કરીએ એને શું આવડે હમણાં મગજ બગીમાં કે હાઈ પેદા થતી હમણાં સાધારણ માણસ ભોવા ગણે એને શું અકલવું છે કેમ રળવું કેમ દુકાન વ્યવસ્થા હાથમાં દોર કેમ રાખવો ધૂળમાંય તારા દોર ન કામ સાંભળને હવે ધૂળમાંય આમ હાલે નહીં. રામજીભાઈ પણ કેટલું ત્યાં નહોતો હજુ ને મોટો બેરિસ્ટર નહોતા તોય પૂન હતું એમ પૂન હતું મેં કેવો બધું દયાશ્રી માટે નહીં એક દિવસના 200 રૂપિયા લેતા કોર્ટમાં 4 કલાક 5 કલાક 200 રૂપિયા સરાજ વાર 8 મિનિટના 40 એક કરતા 80 ઉઘરા નીકળવા જાય વકીલ ઉઘરા નીકળવા જાય ત્યાં વકીલ કરી મૂકો અહીં પહેલા તી શું સીધાપણનું ફળ છે એ તો ભણેલા રોટલા ઘરમાં ખબર નથી અમને આ ગામમાં આવી તે બારી શરૂ ઘરના રોટલા ખાય એમને ખબર છે, ઘણા વર્ષની ખબર છે. નામ સામ કઈ અપાય છે સમજાણું કઈ, એ બધા સમજવા જેવી વાતો છે. પૂર્વમાં પુણ્ય બાંધ્યા તેમાં પલટે નહીં ત્રણ કાળમાં, જે પ્રકારે પુણ્ય હોય તે પ્રકારના પાક કાળે હૂકથી ગોઠવાઈ જાય. બાકી એમાં દાપણ માને હા વિકાર કરે એ પોતાના ઊંધા પુરુષાર્થી કરે છે, એમાં કઈ કર્મ ફર્મ ને કારણે નહીં. એથી અહીં કહેવા માંગે છે, સંયોગની વાત નથી અહીં લેતા. અમારામાં વિકાર છે હો થોડો, એ વિકારનું નિમિત્ત કોણ? કે અમે પૂર્વે વિકાર આમ હંગ ધારા નાખે છે. આમ અનાદિમાં અમારે અનાદિ સંતતિ કીધી છે ને, એ વિકારની દશા બિલકુલ ટળી નથી. જો ટળી ગયો તો મુક્તિ હોય, ફરી ને થાય તો અમારી જે દશા રાગની જરી થાય છે, કલંક છે. અને એ રાગને કોણ નિમિત્ત છે? કે પૂર્વે અમે જે રાગ કર્યો હતો અને એ રાગનું નિમિત્ત પામીને મોહકર્મ થયું હતું, એ મોહકર્મ વર્તમાન રાગને નિમિત્ત થાય. એ તો કરે તો નિમિત્ત થાય, ગુણ ચક્કર નથી. સાહેબ તો કરે તો નિમિત્ત કોણ થાય એની વાત છે. કરે સ્વતંત્ર છે, પોતાના સ્તરને જાય ચૈતન્ય આનંદ રાગ બાગ કેવા, એ તો વિકરાગ દિશા ઉત્પન્ન કરે. સમજાય છે? કાંઈ એક ક્ષણમાં કેવું જ્ઞાન પ્રાપ્ત કરે, ભૂકા ઉડે કર્મના ને રાગના ક્યાંય નાશ થઈ જાય. ભગવાન એવું આત્મા આનંદ કંદનો સામર્થ્ય વાળો છે. બાળક હો કે સ્ત્રી હો, હિજડા હો કે નારકી હો, આત્માના અંદર સામર્થ્યમાં ક્યાં ફેર છે? અંદર આત્મ ભગવાન પૂર્ણ આનંદ પણ પડ્યો છે, એવી એને ખબર્યું નથી. એથી એની દશામાં વિકાર કરે. આચાર તો એમ કે છે, અમે આવું શાસ્ત્ર કહેશું એમાં અમારો આ મલિન કલંક થોડો ભાવ છે, પણ એના સ્વભાવના આ ગોલનના કાવના એ બધું મલિનપણું ચડી જશે અને હું શુદ્ધ છું. કેમ કે શુદ્ધતાને સમજાવનાર ને શુદ્ધતાને પ્રગટાવનાર ના શાસ્ત્ર છે, એમાં અશુદ્ધતા કરવા જેવી છે ને અશુદ્ધતા લાભદાયી, તો વાતની ગંદી જ મળે. આમાં ભગવાન આત્મા અખંડાનંદ ચિદાનંદની મૂર્તિ એની દ્રષ્ટિ કર, અને એમાં તીર્થા એ જ વાત આમાં આવશે. બીજી વાત આવશે વ્યવહારની વાત આવશે, રાગને જણાવશે. જો આ ભક્તિ આદિનો રાગ આવે જાણવા જેવો એ હાજરવા જેવો નથી, છોડવા જેવો છે એમ કે છે. સમજાણું કાંઈ જે છે, જીસકા કારણ અમારા પરિણામ જે મલિનજરી થાય છે એ અમે પોતે જ કરીએ તો વાત કરી વ્યાપક, પણ એમાં નિમિત્ત છે. કારણ કે વિકાર કંઈ આત્માના અંતર ભગવાન આનંદનો કંદ અંતર ધામ આનંદ એને લક્ષ્ય કંઈ વિકાર ન થાય. એને લક્ષ્ય ને એના ધ્યેય તો આનંદ અને શાંતિ પ્રગટે, પણ જે મલિનતાનો અંશ જે દેખાય છે થાય છે, હું એવી રીતે પરણમું છું એમાં પૂર્વનું કર્મ જેને અશુદ્ધ પરિણામ મારા નિમિત્ત થયા હતા એ કર્માને નિમિત્ત થાય. એમ કરીને અશુદ્ધની વાત કરી, કર્મ પણ પૂર્વે બંધાણ હતું એમ હળંગ વાતની સુધી કરીને આ વિકાર નિર્મિત. હું મારા સ્વભાવમાં એકાગ્રતાની વાત આ કરી એ વખતે મલિનતાનો ઉછળી જશે. સમજાય છે કાંઈ? અને સાંભળનારને પણ આ ભગવત શાસ્ત્ર આત્માનું છે, એથી એના લક્ષમાં બરાબર બીજા વિચારો છોડી દઈને વાસ્તવિક આ તત્વને સાંભળવામાં લક્ષગત કરીને સાંભળશે તો એને પણ રાગને એકતા તૂટીને સ્વરૂપની દ્રષ્ટિ થશે. એમ સાથે કોલ કરાર કરાવા માંગે છે. પાંચમું આવે છે ને ભાઈ, અનુભવ કરજી. અને હું જદી દાહેજ પમાણું, જદી દાહેજ પમાણું, એ શબ્દ વાપર્યો છે, ખૂબી છે. હું જો કહું તો પ્રમાણ કરજે, સંધિ છે ઉપાદાન નિમિત્ત, એમ કે છે. હું જે આત્માની વાત કરી અનંતકાળે ત્યાં સાંભળી નથી, અનંતકાળે ત્યાં લીધી નથી, એવી વાત કરીશ, પ્રમાણ કરજે. આવે છે ને પાંચમી ગાથા, તમ એતમ વેતમ દાહી અપણો સહવેણમ, હું દેખાડીશ સ્વભાવની એકતાને વિકારથી પ્રતરતા. એટલી તો વાત કરી, એ વાત ક્યાં પડી રહી, છતાં એક નવી વાત લીધી. જદી દાહેજ, વળી પાછું કહેતા હતા ને પહેલો કે તંગ એ તંગ એ તંગ દાહે આપણો સહવિવેણ દેખાડીશ મારા વૈભવથી, એ સાધારણ વાત કરી. પછી કે જદી દાહે પણ જો દેખાડવા માગું, પ્રમાણ કર્યું, ચોપારના નિમિત્તે સંધિ કરી છે. એટલી શું મળી, ઉપાદાન નિમિત્ત સંધિ શું મળી, કે જયારે આવી વાત કહેનારા છે અને સાંભળનારા પણ એને યુગ પાત્ર છે, તો એને પ્રમાણ કરવાનો વખત પણ એ કાળે એને છે, એમ કહે છે. સમજાણું કાંઈ, જીવ કે અશુદ્ધ પરિણામ કે નિમિત્ત એસા રસ લેકર, રસ એટલે નિમિત્ત લેકર મોહકન બનતા હતા, બાદ મેં ઉદય સમય મેં નિમિત્ત માત્ર હોતા રહે. એ અશુદ્ધતા સ્વભાવના કહેતા કહેતા થોડી જશે, અને પોતાને પણ કહે છે કે વાસ્તવિક તત્વ જો સાંભળી તો પ્રમાણ કરવાનો તારો કાળ છે. વિશેષ કહેશે.